તારીખ 1/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221
પત્ર 400 રાજચંદ્ર વચનામૃત પત્ર 449 માં ચાલે છે. પાનું 300 આગળ છે. ઉદય તને કહેતો નથી કે તું પ્રાણાયામમાં જોડાઈ જા, પોતે જોડાય છે. શું કીધું? કર્મનો ઉદય કે બહારની પરિસ્થિતિ? નો કર્મનો ઉદય. અંદરમાં કર્મની પરમાણુની પ્રકૃતિનો ઉદય, તે કર્મ દ્રવ્ય કર્મનો ઉદય છે. એને અનુરૂપ બહારમાં પરિસ્થિતિ હોય સંયોગ વિયોગની, એ નો કર્મને ઉદય છે. બંનેને લગભગ મેળ હોય છે. શું? એક ન્યાય આપ્યો છે અહીંયા કે ઉદય તો તને કાંઈ કહેતો નથી. જેમ કે શબ્દ છે એ સાંભળવાનો વિષય છે, અત્યારે શ્રવણ કરવાના પ્રકારનો પુણ્યકર્મનો ઉદય વર્તે છે. સાંભળનારને, બોલનારને કહેવાનો ઉદય વર્તે છે. અને શબ્દ છે એ નો કર્મ રૂપે પ્રગટ થાય છે. એ શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ, કહે છે કોઈ શબ્દ? પણ જીવમાં જ્ઞાન છે એટલે સંભળાય છે. સાંભળવા સંબંધીનું ભાવ કર્ણેન્દ્રિય છે, કાનનું કોડિયું છે એ દ્રવ્ય કર્ણેન્દ્રિય છે. એની અંદર જે ઉપયોગ કામ કરે છે સાંભળવા માટેનો, એને ભાવેન્દ્રિય અથવા ભાવ કર્ણેન્દ્રિય કહેવામાં આવે છે. એનાથી શબ્દનું જ્ઞાન થાય છે, પણ શબ્દ પોતે એમ નથી કહેતો કે તું મને સાંભળ. વળી શબ્દ એમ પણ નથી કહેતો કે તું સાંભળીને રાજી કે તું સાંભળીને નારાજ થા. સાંભળવાનો રાગ કર કે નહીં સાંભળવાનો દ્વેષ કર, એવું પણ શબ્દ તો કહેતો નથી. શબ્દના બે પ્રકાર છે, દુસ્વર અને સુસ્વર. સુસ્વર એટલે અવાજની મીઠાશ, અને દુસ્વર એટલે અવાજની કઠોરતા. એમાં બે ભેદ છે, પણ એ તો એ આપસના ભેદો છે. સુસ્વર તને રાગ કરાવતો નથી ને દુસ્વર તને દ્વેષ કરાવતો નથી, ને કંઈ કહેતો નથી તું રાગ દ્વેષ કર. આ તો દ્રષ્ટાંત આપ્યો કે ઉદય તને કાંઈ કહેતો નથી કે તું પરાણે આમાં જોડાઈ જા. એવું કોઈ બહારની અંદર ઉદય કંઈ કહેતો, અંદરના પરમાણુ પણ કહેતા નથી, બહારનો સંયોગ પણ કહેતો નથી. કયો બે પ્રકાર છે કે નહીં એના નામ પાડ્યા? પ્રકાર એક છે કે બે? તો પછી એના નામ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? તો એના લોક વ્યવહાર પ્રમાણે નામ પડ્યા. લોકોને જે ગમે છે એનું નામ સુસ્વર પડ્યું, લોકોને જે નથી ગમતું એનું નામ દુસ્વર પડ્યું, લોકોને ગમે છે એનું નામ સુગંધ પડ્યું, અને લોકોને ગમતું નથી એનું નામ દુર્ગંધ પડ્યું. ગંધ તો ગંધ છે, ગંધમાં પ્રકાર બે જરૂર છે, પણ એને નામ પાડવામાં આવે છે જીવના પરિણામને અનુલક્ષીને. વાસ્તવિકતાથી જોવામાં આવે તો એમાં સારાપણું કે ખરાબપણું બેમાં કાંઈ નથી, છે નથી, સારાપણું નથી ને ખરાબપણું નથી. ગધેડાનો અવાજ માણસને ગમતો નથી, વાંચી 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 કરે એટલે બરાબર, પણ આજકાલ જે ડિસ્કો સંગીત છે એમાં એ ગધેડાના સ્વર મૂકે છે એ લોકો, અને એ સાંભળીને નાચે છે. જો એકાંતે ખરાબ હોત તો એવું ન બને, સામાન્યપણે એને દુસ્વર કહેવાય. ગધેડો ભોંકે એને સુસ્વર ન કહેવાય, કોયલ ટહુકે એને સુસ્વર કહેવાય, પણ ગધેડાના અવાજનો કોઈ સુસ્વર ન કહે. છતાં પણ પરદેશી સંગીતની અંદર એ લોકો એનો પ્રયોગ કરે છે એવો જ, અને એવી રીતે બીજા તાલ મેળવે કે એ અવાજથી નાચવા માંડે લોકો, ગાંડા થઈને નાચે નાચે. એટલે શું તાત્પર્ય શું છે કે કોઈ અવાજ સારો છે ને કોઈ અવાજ ખરાબ છે એમ નથી, પણ દુર્ગંધમાં તો એમ લાગે કે ન લાગે, તો કે એના કીડાને પૂછી લ્યો. એ વિષ્ટાનો કીડો ફૂલની સુગંધ નહીં સહન કરી શકે, અને ફૂલનો ભમરો વિષ્ટા ઉપર જઈને કદી નહીં બેસે. સારું ખરાબ તો પોતપોતાની લાઇકિંગનો સવાલ થયો આમાં તો. એટલે જ્ઞાનીઓએ જે જોયું છે એ યથાર્થ છે કે તું રાગ દ્વેષ કરે છો એ તારા કારણથી કરે છો, તારી લાયકાતથી કરે છો, સામા પદાર્થને કારણે નહીં, બિલકુલ નહીં, નહીં એટલે બિલકુલ નહીં. શું એમ કહ્યું કે ઉદય તને કહેતો નથી કે તું પરાણે આમાં જોડાઈ જા, રાગ કર દ્વેષ કર ઈષ્ટ અનિષ્ટ કર, એવું કોઈ ઉદય કહેતો નથી. પોતે જોડાય છે અને પોતે જોડાય છે એની પાછળ એનો અભિપ્રાય હોય છે, જોડાવાનો અભિપ્રાય હોય છે. આ મને ઉદય આવ્યો, શું અભિપ્રાય હોય છે, આ મારો ઉદય છે એટલે જોડાય છે. એકત્વ પહેલેથી અભિપ્રાયમાં પડ્યું છે, ઉદય આવે ત્યારે એકત્વ તન્મય થઈને જોડાઈ જાય છે, એકમેક થઈને જોડાઈ જાય છે, અભિપ્રાયની પરિણતિ ચાલુ છે. બહારનું કોઈ કહેતું નથી કે તું મને સાંભળ, તું મને જો, તું એ જ લીધી છે, પાંચેન્દ્રિયના વિષય લીધા છે, એ સમયસારમાં ગાથાઓ છે એ બધી. શબ્દ કંઈ કહેતો નથી હ કે તું મને સાંભળ, હ બહારનું કોઈ કહેતું નથી કે તું મને સાંભળ કે તું મને જો. તું મારો વિચાર કર એમ કોઈ કહેતો નથી, પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે, અથવા પોતે જ તેમાં પોતાનો કોઈને કોઈ સંબંધની કલ્પના કરીને, અથવા સંબંધ નહીં હોવા છતાં એને વાસ્તવિક સંબંધ માનીને જોડાઈ જાય છે. સંબંધની કલ્પના કરે છે એ તો જ્ઞાની કહે છે, એને તો વાસ્તવિક જ સંબંધ, સાચો જ સંબંધ લાગે છે, એને કાંઈ કલ્પના લાગતી નથી. આ મારી દુકાન છે તો મારી નથી તો કાંઈ તમારી થોડી છે એમ કે. હા, અને કોઈ એવી રીતે અધિકાર જમાવે તો કાંઈ સહન કરે નહીં. વાસ્તવિક જ માને છે. નાની એમ કહે છે કે એની કલ્પના છે, એની હોય તો સદાય એની સાથે રહે. જે ચીજ એની પોતાની હોય, જેમ કે આત્માના ગુણો છે, તો સદાય આત્માની સાથે રહે છે. એ આત્માની ચીજ છે, પણ સ્વભાવને છોડીને બધું પર છે, પારકું છે, કોઈ આત્માની સાથે હંમેશા રહેતું નથી. એ બધા સંયોગ છે જેનો વિયોગ નિશ્ચિત છે. પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. રાગમાં નિરસતા લાગે તો તેનો રસ તૂટી જાય. યથાર્થ પ્રકારે નિરસતા આવે તો રાગમાં રસ લેવો, એ રાગનો રસ તે અનંત અનુબંધીનો રાગ છે. કેવો છે? એ અનંત અનુબંધ કરનારો એ રાગ છે કે જેનાથી જીવને સંસાર પરિભ્રમણ થાય છે. અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ ચારેક પ્રકૃતિ સંસાર પરિભ્રમણનું કારણ છે. આ ચારિત્રમોની વાત છે. દર્શનમો છે તે પરિભ્રમણનું કારણ છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન છે તે પરિભ્રમણનું કારણ છે. એમ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર ત્રણેયના વિપરીત પરિણામો જીવને સંસાર પરિભ્રમણનું કારણ છે, અનંત દુઃખોનું કારણ છે, અને તે સમ્યક થતાં તે મોક્ષનું કારણ છે. દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક થાય તો તે મોક્ષનું કારણ છે. રાગમાં નિરસતા લાગે તો તેનો રસ તૂટી જાય. નિરસતા ક્યારે લાગે? એમાં પરિભ્રમણ ભાસે ત્યારે, પરિભ્રમણ લાગે ત્યારે. રાગમાં જે રસ આવે છે એ રસમાં પરિભ્રમણ જે દી દેખાશે તે દી યથાર્થ પ્રકારે નિરસતા અથવા વૈરાગ્ય આવશે, અને ત્યારે એ પરિભ્રમણથી છૂટવાના માર્ગે પ્રારંભ કરશે, શરૂઆત કરશે. પણ માત્ર લુખા વિચાર કરવાથી રસ ન તૂટે. મુદ્દો શું છે અહીંયા? કે વિચાર કરીએ છીએ પણ એ ભાવ તૂટતા નથી તો કહે છે કે તારા લુખા વિચાર છે. એ ભાવ તારા સંસારના ભાવ તૂટતા નથી, મટતા નથી. એનું કારણ કે એ લુખા છે, લુખા વિચાર છે, એમાં કાંઈ દમ નથી. તને એમાં પરિભ્રમણ દેખાવું જોઈએ, લાગવું જોઈએ, ભાસવું જોઈએ, તો જ નિરસ્તા આવે, નહીંતર નિરસ્તા ન આવે. એ રીતે વિચાર અને પ્રયોગ એ બે વચ્ચેનો તફાવત બતાવ્યો છે આ પ્રશ્નના ઉત્તરમાં. બહેનશ્રીએ વિચાર અને પ્રયોગની વચ્ચે શું ફરક છે એ તફાવત બતાવ્યો છે. એકલા વિચારથી, લુખા વિચારથી કોઈ કામ થવાનું નથી. સાથે સાથે વિચાર અનુસાર આત્મા ઉપર અસર આવીને પરિણમનનો પ્રયોગ થવો જોઈએ. એ 654 પછીના પ્રશ્ન પૂરો થાય છે અહીંયા. હવે પછી 481 નંબરનો પ્રશ્ન. પાનું 261. પ્રશ્ન છે, સાચી રૂચિવાળા જીવની પરિણતિ કેવી હોય? જીવના પરિણામના પ્રકારો છે, અનેક પ્રકારના જીવના પરિણામ છે, ભાવો છે, એમાં એક રૂચિનો પ્રકાર છે અને આ એક મહત્વપૂર્ણ પ્રકાર, સમજવા જેવો પ્રકાર છે, પ્રયોજનભૂત છે, પ્રકાર છે સમજવા માટે. જ્યાં રુચિ હોય છે ત્યાં રસ હોય છે. જેના રસને રુચિ હોય એની મુખ્યતા હોય છે જ્ઞાનમાં. રુચિ શ્રદ્ધાના પેટાભેદમાં જાય છે, મુખ્યતા જ્ઞાનના પેટાભેદમાં જાય છે અને રસ છે એ આચરણના પેટાભેદમાં જાય છે. આમ દર્શન જ્ઞાન ચારિત્ર સાથે ચાલે છે, એકબીજાની સાથે ચાલે છે. હવે રુચિ વગરનો કોઈ જીવ નથી, રુચિ વગરનો કોઈ જીવ નથી. ક્યાં તો જીવને સંસારની રુચિ છે અને ક્યાં તો જીવને પોતાના આત્મહિતની રુચિ છે. સંસારની રુચિ તે આત્માના અહિતની રુચિ છે અને નહીંતર આત્માના હિતની રુચિ હોય છે, પણ રુચિ વગરનો કોઈ જીવ નથી. અહીંયા સાચી રુચિ એટલે આત્મહિત થાય એવી રુચિ, આત્માની રુચિ, આત્મકલ્યાણની રુચિ, એવા જીવની પરિણતિ કેવી હોય, એના પરિણામ કેવા થાય તે બતાવવા માટે અહીંયા પ્રશ્ન કર્યો છે. સમાધાન: જે રુચિવાળો હોય, આત્માની રુચિવાળો, તેને એમ થાય કે કરવા જેવું તો આ એક જ છે. આત્માની રુચિ હોય તેને એક આત્મકલ્યાણ જીવનમાં કરી લેવા જેવું છે એવા એવા એનો અભિપ્રાય હોય અને અભિપ્રાય અનુસાર એના પરિણામ હોય. નહીતર સંસારની રુચિવાળાને સંસારના અનેક કાર્યો કરવા જેવા લાગશે અને આત્મકલ્યાણ કરવા જેવું લાગશે અને સંસારના અનેક ઘોડા દોડશે, આમ કરું પછી આમ કરું પછી આમ કરીશ પછી આમ કરીશ એમથી આકર્ષે. કેમ કે એની પરિણતિ એવી ચાલે છે. થોડાક આ વિષયના ઊંડાણમાં જઈએ અથવા રુચિના મૂળમાં જઈએ તો રુચિ જરૂરિયાતમાંથી ઉત્પન્ન થઈ છે. રુચિનું ઉત્પન્ન થવાનું કારણ શું? કે જેને જેની જરૂરિયાત તેને તેની રુચિ. એથી હજી એનાથી ઊંડાણમાં જઈએ તો જરૂરિયાત સુખ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી થાય છે? સુખબુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જેણે જેનો જેમાં સુખનો નિશ્ચય કર્યો છે તેને તેની સુખબુદ્ધિ ગણાય, તેને તેની જરૂરિયાત લાગે અને તેને તે રૂચે, એને એ રૂચે. આમ એકદમ ઊંડાણમાં જઈએ તો અભિપ્રાય ઉપર, બુદ્ધિ એટલે અભિપ્રાય, સુખ વિશેનો અભિપ્રાય, સુખ બુદ્ધિ એટલે સુખ વિશેનો અભિપ્રાય. એ અભિપ્રાય બદલવા માટે મુમુક્ષુની ભૂમિકા છે. એવા વિપરીત અભિપ્રાયો મૂળમાં પડ્યા છે એની રુચિ પણ વિપરીત હોય છે અને રુચિ એમને એમ ન બદલાય, અભિપ્રાય બદલાય તો બદલાય. કારણ બદલાય તો કાર્ય આપોઆપ બદલાય જાય. એક સાથે બે વિરુદ્ધ રુચિ ન હોય, વારા ફરતી હોય. સંસારની હોય ત્યારે મોક્ષની ન હોય, ને મોક્ષની હોય ત્યારે સંસારની ન હોય. અભિપ્રાયને જરૂરિયાત તપાસીને પોતાની રુચિનું સમજણ કરી લેવી જોઈએ. એટલે શાસ્ત્રમાં તો સંક્ષેપમાં એનું એ પ્રકારે વાત છે કે કા જીવને આત્માની રુચિ એટલે સ્વરુચિ છે, અને કા જીવને પરરુચિ છે. બે ભાગ છે. જેને પરરુચિ છે એને પર પ્રત્યેના પરિણામ ચાલ્યા જ કરે, એની પરિણતિ એ થઈ જાય. અને એ પરરુચિને લીધે જ્ઞાન નબળું પડે, પરરુચિને લીધે જ્ઞાન મલિન થાય, પરરુચિને લીધે વિવેક શક્તિ ઘટી જાય, હિત અહિતના વિવેકની સૂઝ ન આવે. એમ રુચિની અસર જ્ઞાન ઉપર આવે છે. હા, એ લેવું છે, એ તો જે હવે લેવું છે ખ્યાલમાં છે, પણ એક એક મુદ્દો ચર્ચી લેવો ને પૂરેપૂરો. અનુભવ પ્રકાશમાં એમ લે છે કે પરરુચિનું સેવન કરી કરીને જ્ઞાનના વિવેકને જ્વર લાગુ પડ્યો, તાવ આવ્યો. હાથી જેવો માણા હોય ને બળવાન, પણ 104-5 ડિગ્રી 2-3 દી તાવ આવે ને ગેસ જેવો થઈ જાય. હાલે ત્યારે પકડીને હાલવું પડે, શક્તિ તૂટી જાય ને. તાવ આવવાથી શરીર શક્તિ તૂટી જાય છે. એમ પરરુચિને કારણે જ્ઞાનને વિવેકને જ્વર લાગુ પડે છે એમ કે છે. ઠીક, અને આપણે થોડીક ચર્ચા થઈ છે શરૂઆતમાં, ખાસ કરીને ત્યાં પાર્લામાં શરૂઆત વાત ચર્ચી હતી આપણે, કે પરલક્ષ છે એ બહુ મોટો દોષ છે, અને તે પરરુચિમાંથી ઉત્પન્ન થયેલો દોષ છે. શેમાંથી ઉત્પન્ન થયો છે? પરલક્ષનું મૂળિયું પરરુચિમાં પડ્યું છે. કુતુહલ વૃત્તિ તે પરરુચિ છે. આમાં તો અહીંયા તો ચાલતો વિષય તો સ્વરુચિનો છે, પણ આપણે થોડીક બીજી વાત સામા પડખાની ચર્ચી લઈએ છીએ, કેમ કે આપણે તપાસવામાં કામ આવે. પરરુચિથી જગતના પદાર્થોનું કુતૂહલ રહે, જગતના સમાચારોનું કુતૂહલ રહે, જગતના મનોરંજનના વિષયમાં રસ પડે, કુતૂહલથી કુતૂહલપૂર્વક રસ પડે, ત્યાંથી માંડીને બીજાના દોષોનું જોવાનું બને, કોનામાં શું દોષ છે કોનામાં શું દોષ છે. પછી બહુ 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 પરરુચિ હોય તો જ્ઞાનીઓને પણ કેવા કેવા દોષ હોય એ પણ જોવાનું મન થાય. ત્યાં સુધી વાત પછી બગડે ત્યારે ક્યાં સુધી બગડે છે એ પછી સ્વચ્છંદમાં જાય છે. પરરુચિ આગળ વધી જાય ત્યારે સ્વચ્છંદમાં જાય છે. એ પ્રકારે બીજા મુમુક્ષુઓ શું કરે છે, બીજા સગા સંબંધીઓ શું કરે છે, આપણા આડોશી પાડોશીને ત્યાં શું થાય છે ને શું નથી થતું, મુંબઈમાં થોડુંક ઓછું છે એવું, કેમ કે પ્રવૃત્તિ જાજી છે, પણ એનો અર્થ એમ નથી કે પર રૂચિ મટી નથી. એમ કે લોકો પાડોશમાં કોણ દેશ એમ જ કાંઈ જોતા નથી, અમારે કામ એટલું રહે છે ને ભાગા દોડી આડે, પણ એથી કાંઈ પર રૂચિ મટી ગઈ નથી. એ તો એક બીજું કારણ મળી ગયું. અનાદિની જીવને પર રૂચિ છે અને પર લક્ષ છે અને પર સંબંધીનું કુતૂહલ છે. આ પ્રકારના પરિણામ જીવને સંસારમાં રખડાવનારા છે, પરિભ્રમણ કરાવનારા પરિણામ છે. તેથી સમજીને તે છોડવા યોગ્ય છે એવો નિશ્ચય કરવો અને સ્વરૂચિ કેળવવી, આત્મરૂચિને કેળવવી, ત્યારે આત્મરૂચિમાં પણ એની જુદી જુદી ડિગ્રી છે. કહેવાય આત્મરૂચિ, કોઈને મંદ રૂચિ હોય છે, કોઈને તીવ્ર રૂચિ હોય છે, કોઈને શરૂઆતની રૂચિ હોય છે, કોઈ આગળ વધી ગયેલાવાળાની રૂચિ હોય છે, એના બધા પ્રકાર જુદા જુદા હોય છે. ત્યારે અહીંયા બેનશ્રીએ શરૂઆતવાળાની વાત કરી છે. કોની વાત કરી છે? આત્મરૂચિની શરૂઆત થાય તો કયા પ્રકારે થાય એ પ્રશ્નનો ઉત્તર લઈએ તો સીધો ઉત્તર છે કે કરવા જેવું તો આ એક જ છે. એટલે જે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવાની જરૂરત દેખાણી, કે અનંતકાળથી હું પરિભ્રમણ કરું છું, મેં મારું કલ્યાણ કર્યું નથી, હવે મારે મારું કલ્યાણ કરવું છે, ના એક જ કરવા જેવું છે. એમના વચનામૃતમાં એમને એક જગ્યાએ બહુ સારી માર્મિક વાત કરી છે, મેળવવા જેવી, પોતાની યોગ્યતા સાથે મેળવણી કરવા જેવી વાત કરી છે, કે જેને આત્મરૂચિ પ્રગટે કે આ એક જ કરવા જેવું છે, એનું એક બહુ માર્મિક લક્ષણ એમણે પોતાના અનુભવથી લખ્યું હોય એમ લાગે છે. બધાને એવો અનુભવ થાય, એ લાઈને ચડ્યા હોય એને, એટલે મેળવી લેવું. એને એમ થાય કે અનંતકાળે મોંઘો એવો મનુષ્ય ભાવ આ વખતે મને મારા આત્મકલ્યાણ માટે જ મળ્યો લાગે છે. હવે આ મનુષ્ય ભાવ મને બીજા કાર્યો માટે, બીજા કાર્યો કરવા કે બીજા વિષયો ભોગવવા, એના માટે મને મળ્યો છે એમ એને લાગતું નથી. આ એક ફિલિંગ છે, એને તપાસી લેવી. જો જીવને એમ લાગે, એમ ભાસે, ભાસે ને લાગે એક અર્થમાં છે, કે અનંતકાળે દુર્લભ એવો મનુષ્ય ભાવ ખરેખર મને મારા આત્મકલ્યાણ માટે મળ્યો હોય એવું જ મને લાગે છે, એવું જ્યારે લાગે ત્યારે એ જીવે એમ સમજવું કે જરૂર હવે એનો સંસારનો કિનારો નજીક છે. તે જીવ આસન ભવ્ય છે. ભવ્યમાં ત્રણ જાત છે, ભવ્ય, સામાન્ય ભવ્ય, આસન ભવ્ય અને દુર્ભવ્ય. દુર્ભવ્ય હોય બહુ જ લાંબા કાળે એની ભવિતવ્યતા પાકે. આસન ભવ્ય એટલે બહુ જ ફીટો, એ ખરેખર આ ભાવ મને મારો આત્મકલ્યાણ માટે મળ્યો છે, હવે મારે બીજે ક્યાંય ખેંચાવવું નથી, મારું આત્મકલ્યાણ મારે કરી લેવું છે. એ વાત કીધી છે, કરવા જેવું તો આ એક જ છે. આ મંદરથી આવે પછી એને સંસાર પરિભ્રમણના કારણો રૂપ જે પરિણામ છે એ જોર કરીને આવતા નથી. એનું જોર રુચિના વિષયમાં જાય છે, કેમ કે સિદ્ધાંતિક વાત એ છે કે રુચિ અનુયાયી વીર્ય. શુદ્ધાત્મા રૂપે પરિણતિ કરવી તે જ કરવાનું છે, મારું સ્વરૂપ છે એવી જ મારે દશા પ્રગટ કરવી, આ એક જ મારે કરવા જેવું છે, એમાં જ મારું કલ્યાણ છે, એ એક જ કર્તવ્ય છે, એ સિવાય મારું કર્તવ્ય હવે આ ભાવને વિશે કાંઈ છે નહીં. ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે, અહીંયા એક પ્રશ્ન સંભવિત છે કે તો પછી સંસારના બીજા કામો એનું શું થાય? કોઈને દીકરા દીકરી મોટા થયા હોય તો એને પરણાવવા કે ન પરણાવવા, એની જરૂરિયાત લાગે કે ન લાગે, શું? કોઈને પોતાની જરૂરિયાતો પૂરી ન થતી હોય એ જરૂરિયાતો માટે પ્રયત્ન કરવો કે ન કરવો, આવા એક પ્રશ્નો આ જગ્યાએ ઊભા થાય. કેમ કરવા જેવું તો આ એક જ છે એમ શબ્દ નાખ્યો છે, જકાર વાપર્યો છે, તો એકાંત થઈ ગયો અહીંયા. એકાંતે આ કરવા જેવું છે, આત્મકલ્યાણ તો એકાંતે કરવા જેવું છે એમ થયું, તો પછી બીજાનું બીજા કામનું શું? અથવા બીજી કાંઈ જવાબદારી ખરી કે નહીં લ્યો? ઠીક, ઘરમાં રહેનારની ઘરના કામોની જવાબદારી ખરી કે નહીં? પુરુષો પૈસા કમાય, બહેનો છે એ ગૃહકાર્યની અંદર બધું જેટલા પ્રકારના કામ હોય એ સંભાળે, એની એ બધી જવાબદારી ખરી કે નહીં? તો વાત એ છે, બહુ શરૂઆતમાં એક વાત આપણે કરી હતી, ફરી નથી ધ્યાન ખેંચું છું, કે જેની રુચિ હોય એનો રસપૂર્વક મુખ્યતા હોય તો તને આત્મકલ્યાણની રુચિ હોય તો આત્મકાર્યમાં રસપૂર્વકની મુખ્યતા રહેશે, અને સંસારની રુચિ હશે તો સંસારના કાર્યોમાં રસપૂર્વકની મુખ્યતા થશે. તો તારે કામ સંસારના કરવા પડે એવી પરિસ્થિતિ હોય એમાં રુચિ નથી, કરવા પડે એમાં રુચિ નથી, પણ કરવા જરૂરી છે એમાં રુચિ છે. ફરી છે, સંસારની જવાબદારીના કાર્યો કરવા જોઈએ એ મારી જરૂરતનો વિષય છે, એ રુચિ સહિતનો છે, અને મારે ચાલે એવું નથી, ન ચાલતા કરવા પડે છે એ અરુચિથી કરે છે, કેમ કે એને કરવા પડે છે. કેદીને સજા ભોગવવી પડે છે, એને સજા ભોગવવાના કાર્યોની રુચિ હોય નહીં. જેલર એને એમ કે ખાંજ સુધીમાં આ બધા પથરા તોડી નાખજે, લે આ ઘણ ઘણ એટલે મોટો અથડો, પથ્થરને મારી મારીને આટલા હાંજ સુધીમાં પથ્થર તારા તોડી નાખવા પડશે તારે, તો એમાં એને હોશ આવે કાંઈ? પરસેવો ઉતરી જાય ને ખાવા ટાણે ખાવા દે નહીં, પાણી પીવા ટાણે પાણી પીવા દે નહીં, તો એને કરવું પડે છે. એમ પૂર્વકર્મના નિબંધનમાં આવેલો જીવ, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એને પ્રવૃત્તિ કરવી પડે એ એક વાત છે, એ સજા ભોગવવાની વાત છે, પણ એ મારી જરૂરતનું કાર્ય છે ને મારી જવાબદારીનું કાર્ય છે ને મારે કરવું જોઈએ, તો તારી રુચિ ભેળા વગર રહેશે નહીં. આ રુચિનો વિષય જરા વિસ્તારથી ચર્ચા કરવા જેવો છે, બહુ પડ્યું છે એની અંદર, અને બહુ ભાગ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા એ બાબતમાં અજાણ્યા રહી જાય છે કે રુચિ ક્યાં કામ કરે છે. કેટલાક તો ધ્યાનમાં બેસી જાય છે, કે આત્મામાં ઉપયોગ લગાડીએ આપણે. ત્યારે બેનશ્રી એક બહુ સરસ વાત કરી છે વચનામૃતમાં કે રુચિ પલટાયા વિના ઉપયોગનો પલટો કદી થતો નથી. તો પહેલાં એ જોગ તે રુચિ પલટાવી છે, તને સંસારના કાર્યોની જરૂરિયાત લાગવાનું બંધ થઈ ગયું છે, પરાણે પરાણે કરતો હોય એવું એવા પ્રકાર તારા પરિણામમાં ચાલે છે. એવી રીતે જો તારી રુચિ પલટાણી હશે તો ઉપયોગ પલટશે, પણ રુચિ ધરબાઈને પડી હશે અને તું ધ્યાનમાં બેસીશ તો ઉપયોગ પલટાવવાનો કદી નથી. એનો ક્રમ આ છે. રુચિ સંબંધી ઘણી વાતો છે. અનુભવી મહાત્માઓએ રુચિ સંબંધી ઘણી ઘણી વાતો પ્રકાશિત કરેલી છે. હા, આત્મરુચિ ઉપર તો આપણે એક આખો આર્ટિકલ લખેલો છે અને તત્વાનુશીલનમાં છપાઈ ગયો છે. તત્વાનુશીલન પણ એ લાવી રાખશું, જેને જોઈએ હોય લઈ જાય. તો એ રુચિનો એટલા માટે આર્ટિકલ લખેલો છે કે વિષય જ રાહ પ્રયોજનભૂત હોવાથી મહત્વનો છે. શું કહ્યું કે રુચિવાળા હો જીવને એમ થાય કે આ એક જ કરવા જેવું છે, એને બીજું કરવું પડે તે સજા ભોગવવા જેવું લાગે, અથવા કરે ત્યારે એ અરુચિ ભાવે કરે એટલે એને એની મુખ્યતા આવે નહીં, ગૌણ થઈ જાય. શુદ્ધાત્મા રૂપે પરિણતિ કરવી તે જ કરવાનું છે. એમાં પણ જ લીધો, પણ હજી મારાથી થયું નથી. મારે મારું આત્મકલ્યાણ કરવું છે પણ હજી હું કરી શક્યો નથી. એટલે એ મારી જરૂરિયાતનો વિષય છે, એ મારી રુચિનો વિષય છે. આત્મા શુદ્ધ છે પણ પુરુષાર્થ કરીને શુદ્ધતાને હું પામ્યો નથી. શું લીધું, જેણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યો છે એને ખબર પડે છે, જાણવા મળે છે કે આત્મા શુદ્ધ છે. પણ યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય, કે સ્વરૂપે કરીને હું શુદ્ધ હોવા છતાં એ શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ મેં કર્યો નથી. પુરુષાર્થ કર્યો નથી એનું કારણ કે એની રુચિ ઉત્પન્ન થઈ નથી. રુચિ ઉત્પન્ન થઈ નથી એનું કારણ કે એની જરૂરિયાત લાગી નથી. આમ બધી લાઈન હાંધી લેવી, મૂળ સુધી જાઓ. આત્મા શુદ્ધ છે પણ પુરુષાર્થ કરીને શુદ્ધતાને હું પામ્યો નથી, એમ યથાર્થ સમજણવાળો આત્માના સ્વરૂપની સમજણ યથાર્થપણે કરે છે. આત્મા શુદ્ધ છે એમ જાણ્યું એટલે સમજણ યથાર્થ થઈ ગઈ એમ નથી. આત્મા શુદ્ધ છે પણ એ શુદ્ધતા એવી જ પ્રગટ કરવાનો પુરુષાર્થ હજી મારાથી થયો નથી, એમ સાથે સાથે જાણવું તે યથાર્થ છે. નહીતર શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, ચડી જશે વિકલ્પે, વિકલ્પે ચડી જશે અને એવા વિકલ્પમાં એકત્વ કર્યા કરશે. તેનું હૃદય ભીંજાયેલું હોય છે, આ એમનું ખાસ કથન છે કે સાચા મુમુક્ષુ હોય, યથાર્થતામાં હોય, એનું હૃદય ભીંજાયેલું હોય છે. શેનાથી ભીંજાયેલું હોય છે? ભાવનાથી ભીંજાયેલું હોય છે. શેનાથી? ભાવનાથી ભીંજાયેલું હોય છે. લુખું જ્ઞાન ન હોય, શુષ્ક જ્ઞાન ન હોય ને, એની ભાવના સાથે સાથે હોય હોય ને હોય. જ્યાં ભાવના હોય ત્યાં ભક્તિ હોય હોય ને હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં ઉદાસીનતા હોય હોય ને હોય. આ બધું કોર્ડિનેશન થવા માંડે, મેળ ખાય બધા પરિણામોનો, તપાસી લેવું જોઈએ. પોતાના પરિણામોનું અવલોકન કરીને તપાસી લેવું જોઈએ. તેનું હૃદય ભીંજાયેલું હોય છે, તે અશુભથી બચવા શુભમાં ઊભો રહે છે, અશુભથી બચવા શુભમાં આવવાનો પ્રયત્નશીલ હોય પણ શુભમાં સર્વસ્વ માનતો નથી, કે ચાલો અશુભ તો છૂટ્યું ને, એમ નથી લેવું, એમાં એને સંતોષ થતો નથી, સર્વસ્વ માનતો નથી. એનો અર્થ શું છે કે એ અશુભ છોડીને શુભમાં આવે તો પણ એને સંતોષ થતો નથી. સંતોષ થયો ત્યાં સર્વસ્વ આવી ગયો, વગર વિચારે એને સર્વસ્વ માની લીધું. જે સ્વચ્છંદી જીવો છે તે પોતાને પર્યાયથી શુદ્ધ માને છે અને આ બધું ઉદયાધીન થાય છે એમ કહે છે, પણ તે એક જાતનું શુષ્ક જ્ઞાન છે. શું ખોટ કરી નાખે? જે જીવ આત્મા સ્વરૂપથી શુદ્ધ છે એવું જાણ્યા પછી અયથાર્થ પરિણમનમાં હોય છે એ શુષ્ક જ્ઞાનમાં આવે છે. એની શું સ્થિતિ થાય છે? શુષ્ક જ્ઞાનમાં આવે છે. એ શું પર્યાયથી પણ પોતાને શુદ્ધ માનતો થઈ, સ્વરૂપે તો શુદ્ધ છું, શક્તિએ તો શુદ્ધ છું, પણ વ્યક્તિએ પણ હું શુદ્ધ છું, આમ લઈ લે છે, એનાથી એમ લેવાઈ જાય છે. તો કે પણ આ બધું ઉદયમાં તો બધું આ બધું ચાલે છે, એ શું? એ બધો ઉદય છે, ઉદય છે, મારે એને કાંઈ લેવા દેવા નથી, એ બધો ઉદય છે. પછી એકાકાર થઈ જતો હોય અને કહી દે કે ઉદય છે, તો એ સ્વચ્છંદ છે અને સ્વચ્છંદના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલું શુષ્ક જ્ઞાન છે. એમાં એને આત્મકલ્યાણની ભાવનાનો અભાવ થઈ જાય છે. શું? કેમ કે હું શુદ્ધ છું ને, હું તો શુદ્ધ થઈ ગયો ને, એમ લઈ દે છે. આ પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિથી વધારે ખરાબ છે, એમાં બે મત નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં ભૂલ કરી અને નુકસાન કર્યું. એવું નથી કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એટલે લાભ જ થઈ જાય, એમાં અયથાર્થપણું આવે એટલે નુકસાન પણ ચાલુ થઈ જાય, અને સ્વચ્છંદ થાય ત્યારે મોટું નુકસાન થાય. સ્વચ્છંદ થાય ત્યારે શું થાય? મોટું નુકસાન થઈ જાય. રૂચિવાળા જીવને, રૂચિવાળા એટલે અહીંયા મુમુક્ષુ જીવ લેવો છું, અહીંયા જ્ઞાનીની વાત નથી લેવી, કેમ કે પ્રશ્ન છે એ મુમુક્ષુ જીવને અનુલક્ષીને છે. એટલે રૂચિવાળા જીવને જ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી ભલે અંતરમાં પરિણતિ રૂપે પ્રગટી નથી. શું કહેવું છે? શાસ્ત્રમાં અને સમયસારમાં પણ એ વિષય આવે છે કે જ્ઞાનીને જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી હોય છે. મૈત્રી શબ્દ એટલા માટે વપરાય છે કે મિત્રો છે તે એકબીજાને મદદ કરે, એકબીજાના પૂરક બને, એકબીજાના પૂરક બને, પડતો બચાવે, આગળ વધારે, એ બધાના પ્રકાર મૈત્રીના છે. તો જ્ઞાન અને આચરણ, ક્રિયા એટલે આચરણ, જ્ઞાન અમલીકરણ કરાવે એવું જ્ઞાન, તે જ્ઞાન પોતાને જે સમજણ થઈ છે એનું અમલીકરણ કરાવે એવું જ્ઞાન દશામાં હોય છે. જ્ઞાન અને આચરણની મૈત્રી એટલે જ્ઞાન પ્રેરક થઈને આચરણ રૂપે પુરુષાર્થમાં લાગે છે આત્મા, એને જ્ઞાન નહીં અને ક્રિયા નહીં ની મૈત્રી કહી છે. એ જ્ઞાન દશામાં ભલે હોય છે પણ મુમુક્ષુ દશામાં એવી પરિણતિ પ્રગટ થઈ નથી, છતાંય તે પોતાની ચાલતી પરિણામની ક્રિયામાં તે મોક્ષ માનતો નથી. યથાર્થ સમજણવાળાને પોતાની ભૂમિકાનું જ્ઞાન હોય છે, મોક્ષ તો માનતો નથી પણ ઓવર એસ્ટિમેટ પણ કરતો નથી, અતિ પરિણામી પણ. જ્ઞાન પ્રગટ્યું ન હોય ને જ્ઞાન દશા ન માને, રુચિ પ્રગટી ન હોય તો એને રુચિવાળો પોતાને ન માને, જેમ હોય એમ જાણે, નિખાલસપણે પોતાના પરિણામને કહે પ્રગટ કરે એમાં એને માન અપમાનનો સવાલ હોતો નથી. એટલે રુચિવાળો જીવ એને જ્ઞાનીની જેમ જ્ઞાન અને ક્રિયાની મૈત્રી નથી પ્રગટ થઈ તો પણ પોતાની દશા જેમ છે તેમ જેટલી છે તેટલી જ સ્વીકારે છે, એમાં એ મોક્ષ કે સમ્યક દર્શન કે જ્ઞાન દશા કે રુચિ કે એવું કાંઈ ન હોય તેને ગણતો નથી, હોય એને ગણે છે ને ન હોય તેને ગણતો નથી. અને આત્મા શુદ્ધ છે પરંતુ હું તે રૂપે પરિણમ્યો નથી એમ માને છે. જોયું, આત્મા શુદ્ધ છે એટલે સ્વરૂપથી શુદ્ધ છે. શું એનો અર્થ એમ નથી કે હું પરિણામે પણ શુદ્ધ થઈ ગયો એમ એનો અર્થ થતો નથી. પરિણામમાં જે કામ બાકી છે એને બાકી સમજે છે. શું સ્વરૂપે શુદ્ધ છે પણ મેં શુદ્ધતા હજી પ્રગટ નથી કરી, એ બરાબર એને ભાનમાં હોય છે. દશાના વિષયમાં બેભાનપણું એને હોતું નથી, એટલે એને ક્યારે પણ શુષ્કતા જ્ઞાનની આવતી નથી અને સ્વચ્છંદ થતો નથી, નહીતર શુષ્કતા આવીને સ્વચ્છંદ થયા વગર રહેશે નહીં. એટલે પોતે તે રૂપે પરિણમ્યો નથી, પરિણમવાનું બાકી છે એમ માને છે, તેને શુભ ભાવ આવે છે પરંતુ શુભમાં સર્વસ્વ માનતો નથી. આ ફરીથી લીધું, મુમુક્ષુ જીવ છે અને અશુભ ઘટે છે અને શુભ ભાવમાં આવે છે. સ્વાધ્યાય સત્સંગ પૂજા ભક્તિ અનેક પ્રકારના શુભ ભાવ એને આવે છે, કશાયની મંદતા થાય છે પણ એની ગણતરી કરતો નથી. ગણતરી કરે એટલે સંતોષમાં આવી ગયો, સંતોષ આવી ગયો, અને ગણતરી કરે એટલે એને પોતાપણું એમાં ન રહ્યું, એને પારકા માટે જાણે કર્યું હોય એવી રીતે વાત થઈ જાય છે થર્ડ પર્સનને. શું પરંતુ શુભમાં સર્વસ્વ માનતો નથી અને શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામ, દર્શનજ્ઞાન ચારિત્રના શુદ્ધ પરિણામ, સમ્યક પરિણામ કેમ પ્રગટે તેની ભાવના રહે છે. શું કહ્યું, ભાવનાથી તેનું હૃદય ભીંજાયેલું હોય છે એમાં આમ કહેવા માગે છે કે સ્વરૂપે શુદ્ધ છું પણ મારી દશા એવી કરવાની મારી ભાવના વર્તે છે, જેવું સ્વરૂપ છે એવી, એનું નામ ભાવના છે અને એને આત્મભાવના કહેવામાં આવે છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એ આ વાત છે. પોતાને શુદ્ધ ભાવ એટલે શુદ્ધ પરિણામ કેમ પ્રગટે તેની ભાવના રહે છે. આત્મા વસ્તુ સ્વભાવે શુદ્ધ છે એવી રુચિ અને ભાવનાથી જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે, તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. ફરીને લીધું આટલો શું. આ એક બહુ જ સારું એમણે લક્ષણ બતાવ્યું છે કે જો તને આત્માનું સ્વરૂપ સમજાયું, આત્માની રુચિ પ્રગટી, તો તને આત્મકલ્યાણની પૂર્ણ થવાની ભાવનાથી તારું હૃદય ભીંજાયેલું રહેશે કે નહીં એ તું તપાસી લે. નૈત્ર જ્ઞાનની શુષ્કતા આવ્યા વિના રહેશે નહીં. એ લીધું છે. આત્મા વસ્તુ સ્વભાવે શુદ્ધ છે એવી રુચિ અને ભાવના, સાચી રુચિ હોય અને ભાવના સાથે સાથે હોય જ, આ નિયમ છે. શું એટલે? રુચિ અને ભાવનાથી જે જિજ્ઞાસુ છે, સાચો જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે એટલે ખરો મુમુક્ષુ છે, અને આત્માર્થી છે એટલે ખરેખર આત્માર્થી છે, તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. ઉપરની દશાની ભાવનાથી હૃદય ભીંજાયેલું હોવું જોઈએ. તો આપણે ત્યાં પ્રશ્ન એમ કરે કે ઉપરની દશાની ભાવના કરવા જઈને પર્યાય દ્રષ્ટિ થઈ જાય તો? એ વાતને સમજો નથી. જો એમ થતું હોય તો કૃપાળુદેવે અપૂર્વ અવસર ગાયું જ ન હોત. હે, અપૂર્વ અવસર તો ભાવના છે, ભાવનાનો વિષય છે કે નહીં? કે અપૂર્વ અવસર એવો મારો ક્યારે આવશે કે ક્યારે હું મુનિ દશાને પ્રાપ્ત કરીશ, એ ભાવનામાંથી આવ્યું છે. લક્ષ્ય સ્વરૂપનું થઈ ગયું છે પછી આ વાત કરી છે. પાછી પર્યાય દ્રષ્ટિ મારીને એ ભાવના નથી ભાવી, પર્યાયની ભાવના દ્રવ્ય દ્રષ્ટિમાં ઉભા રહીને ભાવેલી છે. એટલે સાચો મુમુક્ષુ હોય કે દ્રવ્ય દ્રષ્ટિવાન જ્ઞાની હોય, એને ભાવનાનો વિષય સાથે હોય હોય ને હોય, આ નિયમ છે. શું બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું છે. એનો ખ્યાલ આવે તો જ ભાવના થાય ને. એનો ખ્યાલ ન હોય તો ભાવના કેવી રીતે થાય? આવી મુનિ દશા હોય એનું જ્ઞાન થાય ત્યારે એની ભાવના થાય ને. હે, તમે જે કોઈ ખાવા પીવાની ચીજ કોઈ દી ભાળી ન હોય એની ભાવના કેવી રીતે કરો? કયો હે, જે ચીજ તમે ભાળી જ નથી એની ભાવના કેવી રીતે કરો? કે ભાઈ ચાઇનાની અંદર, ચીનની અંદર આવી ચા બનાવે, ચાઇનીઝ ટી, તમને ભાવના થાય છે? કેમ કે તમને ખબર નથી કેવી છે. શું અંદર કોઈ બીજી એવી ચીજ નાખતા હશે કેમ? આપણે કલ્પના કરીએ. જેની જેની ખબર હોય એની જ ભાવના થાય, સીધી વાત તો એ છે. શું અને એમણે જે ભાવના ભાવી છે એમાં મુનિ દશાનું બહુ સુંદર વર્ણન કર્યું છે, બહુ સુંદર વર્ણન કર્યું છે કે આવી મુનિ દશા મને પ્રાપ્ત થાવ, એમ વાત છે. ગુરુદેવ પણ મુનિ દશાની વાત આવે ત્યારે ઝણઝણાવી મૂકે છે, અને પોતે પણ ભાવનામાં એવો આવે એવો આવે કે પર્યાય દ્રષ્ટિ થઈ જતી હશે એ વખતે બિલકુલ ન થાય. પર્યાયની ભાવના થાય એટલે પર્યાય દ્રષ્ટિ થાય, એ વાતને સમજ્યો નથી. એ જ્ઞાન હોય એને ભાવના કેવી હોય, કોઓર્ડિનેશન મેળવાળી, એની એને ખબર નથી. એટલે અણસમજણથી એ પ્રશ્ન ઉઠે છે. પર્યાય બુદ્ધિનો પ્રશ્ન અણસમજણથી ઉઠેલો છે, સમજણવાળી વાત નથી એમાં. એ જીવ એ ભૂમિકાનો અજાણ્યો છે, એ મુમુક્ષુની ભૂમિકાનો પણ અજાણ્યો છે, અને એ જ્ઞાન દશાનો પણ અજાણ્યો છે, એમ એનો પ્રશ્ન બતાવે છે, તર્ક બતાવે છે. શું બાકી? આત્માર્થી મુમુક્ષુ જિજ્ઞાસુ હોય તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ, ભીંજાયેલું હોવું જોઈએ. જે શુષ્ક જ્ઞાની છે તેનું હૃદય ભીંજાયેલું હોતું નથી, અને બીજા ક્રિયા જળ ક્રિયાના પક્ષપાતી થઈ જાય છે. બીજા એટલે જે જ્ઞાનની મુખ્યતા નથી કરતા અને ક્રિયાની મુખ્યતા કરે છે તે ક્રિયા જળ થઈ જાય છે. આ જ્ઞાનની મુખ્યતા કરીને સ્વચ્છંદ પૂછે છે, શુષ્ક જ્ઞાની થઈ જાય છે. એમ યથાર્થ પરિણમન રુચિ સહિતનું નથી ત્યાં ભાવના નથી, ને ભાવના નથી ત્યાં ક્યાંય ને ક્યાંય વિપરીતતા એવા વિના રહેશે નહીં. એટલે ભાવના અને રુચિ વિપરીતતાને રોકનારી છે. આત્મભાવના અને આત્મરુચિ એ વિપરીતતાને રોકનારી છે. જેમ સમ્ય જ્ઞાન વિપરીતતાને રોકનારું છે એમ અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં છે. જ્ઞાન ભલે સમ્યક નથી થયું તો પણ આવી વાત છે. વિશેષ લઈશું.